आचार्य जिन शासनों नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रया राधिका, पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमा आपणे नवमो अधिकार करी रह्या छीए अने नवमा अधिकारमां आपणे सम्यक्त्वना भेद करी रह्या छीए। पंदरमी आवृत्तिमां पाना नंबर 338 ઉપર અહીંયા સમ્યક્ત્વના ભેદમાં આપણે વાત એ કરી કે ત્રણ પ્રકારના સમ્યક્ત્વના ભેદ, એ કર્મની અપેક્ષાએ છે, એટલે મિથ્યાત્વની અપેક્ષાએ, મોહનીય કર્મની અપેક્ષાએ જે વાત કરી છે એ પ્રમાણે અહીંયા ત્રણ પ્રકારના ભેદ લેવામાં આવ્યા, ઔપશમિક, સયોપશમિક અને ક્ષેદ લેવામાં આવ્યા। એ પહેલા આપણે નિમિત્તની અપેક્ષાએ 10 ભેદ કરી ગયા, જેમાં 8 ભેદ નિમિત્તની અપેક્ષાએ હતા અને 2 ભેદ જ્ઞાનની અપેક્ષાએ, એમ કરીને 10 ભેદ આપણે લીધા હતા। અને આ જે ત્રણ ભેદ ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક, એ ત્રણ ભેદમાંથી આપણે ઔપશમિક ક્ષમ્યક દર્શન વિશે વાત કરી છે, એનું થોડું પુનરાવર્તન કરીએ અને પછી ક્ષાયોપશમિક અને ક્ષાયિક ક્ષમ્યક્ત્વ વિશેની વાત આપણે લઈએ। તો પાના નંબર અહીંયા 338 15મી આવૃત્તિ મોક્ષમાર્ગ પ્રકાશકની, એમાં પાના નંબર 338 ઉપર જે વાત આપી છે એ વાતને ફરીથી આપણે લઈએ। કે અનાદિ મિથ્યાદ્રષ્ટિને તો, જેને અનાદિનું મિથ્યાત્વ છે તેની વાત છે, એને તો એક મિથ્યાત્વ પ્રકૃતિનો જ ઉપશમ હોય છે, કારણ કે તેને મિશ્ર મોહનીય તથા સમ્યક્ત્વ મોહનીયની સત્તા નથી। મિથ્યાત્વની વાત લઈએ ત્યારે મોહનીય કર્મ પહેલા યાદ કરવું પડે। મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ? દર્શન મોહનીયની 3 અને 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીયની। તો એમાં દર્શન મોહનીયની વાત પહેલા આવે તો દર્શન મોહનીયની 3 પ્રકૃતિ એ ખરેખર જોવા જઈએ તો પહેલા એ ત્રણેય પ્રકૃતિઓ જે છે એ રીતે નથી હોતી, પણ મિથ્યાત્વ પ્રકૃતિ જ હોય, મિથ્યાત્વ પ્રકૃતિ હોય અને પછી જે મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ બે પ્રકૃતિ જે છે એ એક વખત મિથ્યાદ્રષ્ટિને પહેલી વખત, જે અનાદિનો મિથ્યાદ્રષ્ટિ છે એને પહેલી વખત સમ્યક્ત્વ થાય ત્યારે એ બે પ્રકૃતિઓ સત્તામાં આવે છે। પણ જ્યારે જીવ ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે ત્યારે શું થાય છે? તો કે ત્યારે તે સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુઓને મિશ્ર મોહનીય રૂપે અથવા સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણામ આવે છે। એટલે મિથ્યાત્વના પરમાણુઓ છે એ પ્રકૃતિ તો છે જ, પણ એમાંથી એ 3 ભાગમાં વહેંચાઈ જાય છે કે કેટલાક પરમાણુઓ મિથ્યાત્વ પ્રકૃતિ રૂપે રહે છે, કેટલાક છે તે એમાં મિશ્ર મોહનીય રૂપે અને કેટલાક સમ્યક્ત્વ મોહનીય રૂપે એ પરિણમન કરે છે। પરિણામ આવે છે એટલે જીવ પરિણામ આવે છે એમ તો વ્યવહારથી કહેવામાં આવે, પણ ખરેખર સત્ય તો એ છે કે જ્યારે જીવની એવી દશા થાય, એના આત્માના એવા પરિણામ થાય, ત્યારે અહીંયા નિમિત્ત રૂપે આ મોહનીય કર્મ છે એની મિથ્યાત્વ પ્રકૃતિ એ 3 ભાગમાં વહેંચાઈ જાય છે, એટલે કે એનું બળ ઓછું થઈ જાય છે, એનું જોર ઓછું પડે છે. કેમ કે મિશ્ર મોહનીય છે એ મિથ્યાત્વ મોહનીય કરતા એ ઓછી પ્રબળ છે, અને મિશ્ર મોહનીય કરતા સમ્યક્ત્વ મોહનીય છે એ એના કરતા પણ ઓછી પ્રબળ છે, એટલે એનું બળ ઓછું થતું જાય. એટલે બળ ઓછું થઈ જાય છે એટલે પછી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે એમાં મિથ્યાત્વ મોહનીય જાય એ વાત સહેલી થઈ જાય. ટૂંકમાં કહીએ તો એનો અર્થ એવો થયો. એટલે પહેલા જ્યારે એને અનાદિનો મિથ્યાદ્રષ્ટિ છે ત્યારે મિથ્યાત્વ પ્રકૃતિનો જ ઉપસમ હોય, કેમ કે પેલી બે પ્રકૃતિ મિશ્ર મોહનીય તથા સમ્યક્ત્વ મોહનીય એ સત્તામાં જ નથી. પણ જ્યારે જીવ ઉપસમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, ઉપસમ સમ્યક્ત્વ એને પ્રાપ્ત થાય છે, ત્યારે તે સમ્યક્ત્વના કાળમાં એ વખતમાં મિથ્યાત્વના પરમાણુઓને એ મિશ્ર મોહનીય રૂપે અને અથવા સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવે છે, ત્યારે તેને ત્રણ પ્રકૃતિઓની સત્તા થાય છે. માટે અનાદિ મિથ્યાદ્રષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિની સત્તા છે અને તેનો જ ઉપશમ થાય છે. વળી સાદી મિથ્યાદ્રષ્ટિઓમાં સ આદિ, સાદી એટલે સ આદિ, આદિ સહિત એટલે મિથ્યાત્વની શરૂઆત થાય એને મિથ્યાત્વની આદિ કહેવામાં આવે. મિથ્યાત્વની શરૂઆત ક્યારે થાય? જેનું અનાદિનું મિથ્યાત્વ ગયું છે અને પછી એને સમ્યક્ત્વ થયું છે અને પછી પાછો ફરીથી એ પડે છે અને મિથ્યાત્વ થાય છે, તો એને મિથ્યાત્વની આદિ ગણવામાં આવે, મિથ્યાત્વની શરૂઆત કહેવામાં આવે. બાકી તો મિથ્યાત્વ તો એને અનાદિનું પડ્યું જ છે, પણ અનાદિનું મિથ્યાત્વ હતું એ ગયું, ત્યાર પછી સમ્યક્ત્વ થયું અને પછી પાછો એ પડે છે, તો એને ફરીથી મિથ્યાત્વની શરૂઆત થઈ એટલે મિથ્યાત્વની આદિ કહેવાય. એટલે એવા સ આદિ, આદિ સહિત મિથ્યાદ્રષ્ટિઓમાં શું થાય? તો કે પેલી ત્રણ પ્રકૃતિઓ થઈ ગઈ હોય ને, જે સમ્યક્ત્વ પહેલી વખત થયું, અનાદિનું ગયું, ત્યારે એ એકની જગ્યાએ ત્રણ પ્રકૃતિ થઈ છે, તો એ પછી ત્રણે ત્રણ પ્રકૃતિઓ જે છે એ સત્તામાં હોય એટલે ત્રણેય જાય. બહુ સહેલી વાત છે, સમજવા જેવી વાત છે. એટલે વળી સ આદિ મિથ્યાદ્રષ્ટિઓમાં કોઈને ત્રણ પ્રકૃતિઓની સત્તા છે તથા કોઈને એકની જ સત્તા છે. હવે આમાં પણ કોઈને એકની સત્તા કઈ રીતે હોય? તો એમાં એમ કહેવું છે કે જેને સમ્યક્ત્વના કાળમાં ત્રણની સત્તા થઈ હતી, તે સત્તા જેનામાં હોય તેને તો ત્રણની સત્તા છે, એ તો બરાબર છે. તથા જેને મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયની ઉદ્વેલના થઈ ગઈ હોય એને પછી એક જ રહે. ઉદ્વેલના થઈ ગઈ હોય એટલે શું? કે એ મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયના પરમાણુઓ જે છે એ પાછા મિથ્યાત્વ રૂપે પરિણમી ગયા હોય. એટલે ત્રણ ભાગમાંથી ફરી પાછો મુખ્ય ભાગ જે આપણે કહીએ પહેલું મિથ્યાત્વ, એ પ્રકૃતિ રૂપે એ પરિણમી ગયા હોય તો પછી એક મિથ્યાત્વની જ સત્તા હોય. એટલે એવા જે સ આદિ મિથ્યાદ્રષ્ટિને એ ત્રણેય પ્રકૃતિઓનો ઉપશમ થાય અથવા તો એક પ્રકૃતિનો ઉપશમ થાય જો એ મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયની ઉદ્વેલના થઈ ગઈ હોય તો. હવે આ તો દર્શન મોહનીય સંબંધીની વાત કરી, પણ આના સિવાય ચારિત્ર મોહનીયમાં અનંતાનુમંદી કષાયની ચોકડી, ક્રોધ માન માયા લોભ એ પણ જાય છે, એના વિશે પણ વાત કરવાની છે. પણ એના વિશેની વાત કરે એ પહેલા અહીંયા ઉપશમ એટલે શું એ સમજાવવામાં આવ્યું છે, એ આપણે ફરીથી આજે પણ સમજીએ. ગઈ વખતે સમજ્યા છીએ, આજે પણ સમજીએ. પ્રભુ, એક વાત હું ફરીથી આપને સૌને યાદ કરાવું કે આ બધી પ્રક્રિયા છે એ પ્રક્રિયા જાણીએ તો સમ્યક દર્શન થાય એમ નથી. અને એના માટે મેં ગઈ વખતે જે ઉદાહરણ આપ્યું હતું એ ફરીથી યાદ કરાવું તો કે બાળક જે છે એ બર્થ કેનાલમાં જે રીતે પ્રોગ્રેસ કરે છે ને, હેડ એન્ગેજ થાય ને પછી એ બધું, પછી ટર્ન થાય ને પછી આમ ટર્ન થાય ને તેમ ટર્ન થાય ને, એ બધું અમે મેડિકલ સાયન્સમાં જે ભણીએ છીએ એ બધી વસ્તુ પેલા બાળકને કંઈ ખબર નથી હોતી, છતાં એ બર્થ કેનાલમાં એનો એ જ રીતે પ્રોગ્રેસ થાય અને એ તે બહાર આવે છે, એનો જન્મ થાય છે. એટલે એ બાળકને જાણવાની જરૂર હોતી નથી, પણ આપણે જાણીએ છીએ તો જાણીએ છીએ. એવું સમ્યક્ત્વનું પણ છે, જે કંઈ કરવાનું છે એ અંતરમાં કરવાનું છે, આત્મામાં કરવાનું છે. આ વાતને બરાબર યથાર્થ સમજી લેવી, કે જે કરવાનું છે તે આત્મામાં કરવાનું છે, અને એના નિમિત્તે અહીંયા કર્મનું શું થાય છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. એ તમને સમજણ પડે તો સારી વાત છે, અને નહીં સમજણ પડે તો કોઈ ચિંતાનો વિષય નથી. પ્રભુ આપણો પુરુષાર્થ શું છે? આત્મામાં જવાનો પુરુષાર્થ છે, સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ છે. એ વખતે સમ્યક દર્શન આપણને થાય ત્યારે કર્મો કઈ રીતે વર્તે છે એની ચિંતા આપણે કરવાની જરૂર ખરી? કે કર્મો એ કરવાની, કર્મો તો પૂતગળ છે, એ બિચારા કંઈ ચિંતા કરતા નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે આત્માની એવી ઊંચી અવસ્થા થાય ત્યારે પેલા કર્મોનું જે થાય છે તે એના નિમિત્તે થાય છે. એટલે કહેવાય એમ કે આત્માએ કર્યું. ખરેખર આત્મા કર્મોને કંઈ કરવા જતો જ નથી. આત્મા પરનું કરે? આત્મા ક્યાંથી કરે? આત્મા પોતાનું કરે પ્રભુ, પોતાનું કરે. બાકી પરનું કાંઈ કરે નહીં, એ વાત બરાબર યાદ રાખવી અને એમ જ સમજવું. એટલે આમાં જે સૂક્ષ્મતાથી વાત કરી છે એ કર્મનું શું થાય એની વાત કરે છે. હવે આ વાત જે છે ને એમાં કેટલાક લોકો બિચારા એમાં ને એમાં ગૂંચવાઈ જાય છે, ગૂંચવાઈ જાય છે. એટલે આ પ્રકૃતિનું આમ કહ્યું રમેશભાઈ, આમાં પછી પેલાનું આમ કહ્યું ને એના નિષેકોનું આમ કહ્યું, તો હવે આનું કેમ થાય? પણ પ્રભુ હવે તમને સમજાય એટલું સમજવું, ન સમજાય તો ચિંતા ન કરવી, ફરીથી વાંચશો એટલે બરાબર સમજાઈ જશે. આપણે પ્રયત્ન સમજાવવાનો કરીએ છીએ, પણ ઘણા બધા નવા શબ્દો આવ્યા હોય એ બધાના અર્થ અહીંયા કરવા બેસીએ એવું શક્ય નથી. જેટલું સહેલાઈથી સમજાવી શકાય એટલું સમજવું, એટલે ફરીને એનો વિસ્તાર કરવામાં આવશે. અને એ કેટલાક શબ્દો છે એના વિશે જ ક્યારેક આપણે વાત કરીશું, તો એના વિશે ચિંતા ન રાખવી. તો ઉપશમ એટલે શું? સાદા શબ્દોમાં મેં પહેલા સમજાવ્યું તો એમ ફરીથી કહું, ઉપશમ એટલે કે જે કર્મ ફળ ના આપી શકે એવી અવસ્થામાં આવે, રહ્યું હોય ત્યાં, એટલે કારમણે રજકણો ત્યાં કર્મરૂપે રહ્યા હોય અને છતાં એ પોતે એ ફળ ના આપી શકે એવી અવસ્થા થાય એનું નામ ઉપશમ. આ બહુ સહેલી સીધી સાદી વ્યાખ્યા છે જે બધાને સમજવામાં આવે એવી છે. હવે એમાં શું થાય, એકચ્યુઅલી શું થાય, કારમણે રજકણો કેટલાનું કેવી રીતે થાય, એ બધી વાત જે છે એ આપણે થોડીક અહીંયા આપી છે એ સમજીએ. તો ઉપશમ એટલે શું? અહીંયા ઉત્તર આપ્યો છે પંડિતજી કે અનિવૃત્તિકરણમાં કરેલા અંતઃકરણ વિધાનથી સમ્યક્ત્વના કાળમાં જે ઉદય આવવા યોગ નિષેક હતા તેનો તો અહીં અભાવ કર્યો. હવે અનિવૃત્તિકરણ અને અંતઃકરણના વિધાન જે છે એ આખી પ્રક્રિયા છે, એ સમ્યક્ત્વ થાય ત્યારની એક પ્રક્રિયા છે. અત્યારે તમે એટલું રાખો, એના વિશે વિસ્તારથી વાત આપણે એક વખત લઈશું, જેમને રસ પડે એમને માટે લઈશું. પણ અત્યારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે સમ્યક્ત્વની આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એના એ સમયના કાળની અંદર પેલા કારમણે રજકણો જે છે એ કર્મરૂપે બંધાયેલા એના અહીંયા શું થાય છે કે એ પરમાણુઓને એ વખતે ઉદયમાં, એટલે એ કર્મ છે એ ઉદયમાં ન આવે એવું કરવામાં આવે. ટૂંકમાં એનો અર્થ એવો કહેવામાં આવે છે. એટલે કહ્યું કે સમ્યક્ત્વના કાળમાં જે ઉદય આવવા યોગ નિષેક હતા તેનો તો અહીં અભાવ કર્યો. અભાવ કર્યો એટલે એ ચાલ્યા ગયા, નીકળી ગયા, ક્ષય થયા એમ નથી કહેવું. એનો અભાવ કર્યો એટલે એના પરમાણુઓને અન્ય કાળમાં ઉદયમાં આવવા યોગ્ય નિષેક રૂપ કર્યા. હવે એ વખતે જે સમ્યક્ત્વનો કાળ છે એ સમયે એ ઉદયમાં ન આવે અને બીજા સમયે ઉદયમાં આવે એમ કરવામાં આવ્યું. જીવે આમ કર્યું હશે પ્રભુ? એ તો થયું, એના કારણે થયું. જીવ તો પોતે પોતાના સ્વરૂપમાં એટલી એકાગ્રતા કર્યો ને રહ્યો એટલે એમ થયું. આ વાત ભૂલવી નહીં. તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમ વિધાનથી, પહેલા અંતકરણ વિધાનથી વાત કરી, હવે આ ઉપશમ વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યોગ નિષેક હતા તે ઉદીર્ણા રૂપ થઈ આ કાળમાં ઉદયમાં ન આવી શકે તે એવા કર્યા. એટલે એ પ્રકૃતિ એને આ સમયમાં, આટલા સમય દરમિયાન જે સમ્યક્ત્વનો કાળ છે એ દરમિયાનમાં એ મિથ્યાત્વની પ્રકૃતિ એ ઉદયમાં ન આવે. બહુ સહેલી વાત સમજાય એવું છે કે એ વખતે મિથ્યાત્વ એને ઉદયમાં નથી આવતું, કોઈપણ પ્રકારે એને મિથ્યાત્વનો ઉદય રહે નહીં. ભલે અંદર પડ્યું હોય છતાં પણ એનો ઉદય આવે નહીં. તો એ શું થયું કહેવાય? કે મિથ્યાત્વનું ફળ નથી આવતું એટલે ઉપશમ થયો. બહુ સહેલી વાત છે. એ મિથ્યાત્વ કર્મ છે એનો એ ફળરૂપે આવે ત્યારે શું થાય કે આપણને ઊંધી માન્યતાઓ થાય, એનું ફળ એ છે. ઊંધી વિપરીત માન્યતા થાય. તો અત્યારે એ કર્મ તો પડ્યું છે, છતાં પણ એ વખતે આપણને સમ્યક સાચી માન્યતા થાય અને ઊંધી માન્યતા ન થાય, એટલે કે એ મિથ્યાત્વ ફળ આપી શકે નહીં એવી સ્થિતિમાં મુકાઈ ગયું. એટલો જે સમય છે સમ્યક્ત્વનો, એ કાળમાં એ કર્મની પ્રકૃતિઓ જે છે એ રીતે ફળ નથી આપતી. ફળ નથી આપતી એનો અર્થ એમ કે હવે મિથ્યાત્વ એ સમય થતું નથી, એટલે સમ્યક્ત્વ થાય છે. બહુ સહેલી વાત છે. સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વ એ રીતે એને એ કર્મને એમ કરવામાં આવ્યું કે એ વખતે ઉદયમાં ના આવે, એટલે કરવામાં આવ્યું એટલે એવું થયું. પ્રભુ એમાં કરવામાં કોણ કરે, આ પૂતગળના કામો પ્રભુ કોણ કરે? આ વાત એવી પકડાઈ ગઈ છે ને પહેલેથી, એટલે મુશ્કેલી આ જ છે બધાને. ગુરુદેવે બહુ સ્પષ્ટ સમજાવ્યું છે કે કર્મ કર્મનું કામ કરે, તું એની ચિંતા છોડ ને પ્રભુ, તું તારામાં જા ને અંદરમાં જા ને, એટલે બાકી કર્મ બિચારા જે કરવું હશે કરશે, તું તારું કામ કર. તારે શું કરવાનું? તારે અંતરમાં જવાનું. તારે શું કરવાનું? તું સતત જ્ઞાન કરે છે ને, તારા દર્શન જ્ઞાન દર્શનના ઉપયોગ છે ને, એટલે તારું લક્ષ્ય જે છે ને એને તારે અંતરમાં વાળવાનું, એટલે બાકી બીજું બધું જે થવાનું જ છે. દુનિયાનું જેમ બીજું બધું જેમ થાય છે તેમ થાય છે, જગતના બધા પદાર્થોનું જેમ થાય છે તેમ થાય છે, તેમ તારી સમીપમાં રહેલા મોહનીય કર્મ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના જે કર્મ અને રજકણો છે એનું જે થવાનું છે તે થશે, તું એની ચિંતા છોડ. સમજવું હોય તો સમજી લે, ન સમજાય તો પણ ચિંતા કરીશ નહીં. તો ઉપશમ થાય એટલે એ વખતે મિથ્યાત્વ રૂપે ફળ આપવાની સ્થિતિમાં હોય નહીં. એ જ વાત અહીંયા આપણને જરાક તત્વના એવા ભારે શબ્દ મૂકીને સમજાવી એટલે જરાક મુશ્કેલી પડી. શું મુશ્કેલી પડવા જેવું છે આમાં? ખરેખર કંઈ નથી. એમ જ થાય, સમ્યક્ત્વના કાળમાં એ મિથ્યાત્વ એ રૂપે ફળ આપે નહીં એવી સ્થિતિમાં મુકાય, પણ છતાંય એ હજી રહ્યું છે, એ કર્મ હજી રહ્યું છે, પડ્યું છે સત્તામાં, એવી રીતે કર્મ ના આપે એવી રીતે પડ્યું રહ્યું છે. તો એ વાત અહીંયા થઈ, બરાબર છે. હવે એ પ્રમાણે જ્યાં સત્તા તો હોય, આ એક જ વાક્ય યાદ રાખવાનું, કે એ પ્રમાણે જ્યાં સત્તા તો હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ ઉપશમ. બહુ સહેલું છે, એટલે આ ઉપશમ સમજાઈ ગયું. હવે આપણે બીજો શબ્દ આવશે પાછો ક્ષયોપશમ, અને ત્રીજો આવશે ક્ષાયિક. સમ્યક્ત્વના ભેદ આપણે આ પ્રમાણે લઈ રહ્યા છીએ ને, અહીંયા કર્મની અપેક્ષાથી લઈએ છીએ ને, હવે આપણે આજે કરવાનું છે ક્ષયોપશમ, બરાબર છે. તો આગળ વધીએ. આમ આ મિથ્યાત્વથી થયેલું પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ છે, તે ચતુર્થાદી માંડી સાતમા ગુણસ્થાન સુધી હોય છે. જો હવે આના બે ભેદ કે છે, ઉપશમ જે છે ને એમાં બે ભેદ છે. ઉપશમ સંકિતના બે ભેદ કરવામાં આવ્યા, એ પ્રથમ અને દ્વિતીય એમ કહેવું છે. એટલે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ અને દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ. હવે એમાં થોડોક ફેર છે, બીજો કોઈ વિશેષતાથી ફેર નથી. એ આગળ વધતા જે થાય છે એ અપેક્ષાથી એમાં ફેર કહેવામાં આવ્યો છે. હવે શું ફેર છે એ જરાક સમજી લઈએ. તો આ જે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની જે આ વાત કરવામાં આવી, આ જે રીતે થયું, તે ચોથા ગુણસ્થાનથી માંડી અને સાતમા ગુણસ્થાન સુધી હોય. સાતમા ગુણસ્થાનના બે ભાગ પડે. બીજો ભાગ જે છે ત્યાંથી શરૂઆત થઈ અને પછી શ્રેણી ચડવાનું થાય. પહેલા ભાગ સુધી જે છે એ દશા કેવી છે કે સાતમેથી એ છઠ્ઠે આવે, છઠ્ઠેથી સાતમે જાય, એટલે જ્યારે પોતે નિર્વિકલ ધ્યાનની દશામાં હોય ત્યારે સાતમું ગુણસ્થાન આવે, અને પછી ત્યાં પોતે ટકી નથી શકતો, લાંબો સમય સુધી રહી નથી શકતો, એટલે પાછો એ બારમાં આવે. બારમાં આવે ત્યારે એને શુભ ભાવ હોય, બારમાં આવે ત્યારે એને શુભ ભાવ હોય. પણ દ્રષ્ટિ કેવી હોય? દ્રષ્ટિ તો આત્મામાં જવાની જ હોય, અને વારંવાર પોતાના સ્વરૂપમાં જવાનો જ પુરુષાર્થ ઉપડે કે ક્યારે પાછો હું મારા સ્વરૂપમાં જઉં અને ક્યારે હું સ્થિરતા કરી લઉં, આ જ ભાવ એને વર્તતો હોય. એ છઠ્ઠે હોય ત્યારે અંતરમાં એમ છે, પણ એ વખતે શું કરે? એને સમજાવે, શાસ્ત્રો લખે, એને વિનયનો ભાવ આવે, એને પ્રભુની ભક્તિનો ભાવ આવી જાય, સ્તુતિનો ભાવ આવે, ગમે તેવા એવા શુભ ભાવ એને વર્તે, પણ દ્રષ્ટિ ક્યાં હોય? આત્મા તરફ હોય કે હું પાછો મારા સ્વરૂપમાં જઉં. એટલે આ દ્રષ્ટિ હોય એટલે એ પાછો પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપમાં જાય, એટલે સાતમે ગુણસ્થાને ફરી પાછો નિર્વિકલ્પ ધ્યાનમાં જાય. હવે આવું દર વખતે એકદમ થઈ જાય એમ પણ ન બને, એટલે કેટલોક વખત એવું થાય કે ઘોલનની અવસ્થા હોય કે પોતે સાતમામાં જવાનો પ્રયત્ન કરતો હોય, તો એ વખતે પણ એ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ હોય, અને પછી પાછો સાતમામાં એ જાય, પોતાના સ્વરૂપમાં એ સ્થિરતા કરે, થોડો સમય રહે, પાછા ત્યાંથી એ મુનિ પાછા પડે અને પાછા બારમાં આવે, છઠ્ઠે આવે. આમ મુનિ છઠ્ઠે સાતમે, છઠ્ઠે સાતમે થતા હોય. આ દશા જે છે એને એ સાતમાની એ પહેલી દશા કહેવામાં આવે. સાતમાના બે ભાગ આપણે કરીએ છીએ એમાં આ પહેલું. પણ સાતમા ગુણસ્થાનમાં એ બીજા ભાગમાં હોય તો પછી એ સમજવું કે એમનો પુરુષાર્થ બહુ ઊંચો થયો છે, અદભુત પુરુષાર્થ થયો છે, અને એટલો બધો પુરુષાર્થ થયો છે કે હવે શ્રેણી ચડવાના છે, ત્યારે એ બીજો ભાગ હોય એમનો. તો એ સાતમા ગુણસ્થાનમાં એ પહેલો ભાગ જે છે ત્યાં સુધીની જે દશા હોય છે એને લઈને વાત કરી છે કે ત્યાં સુધી આ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ હોય. એટલે ચોથા ગુણસ્થાને થયું ત્યારથી માંડીને એ આ રીતે સાતમા ગુણસ્થાનના પહેલા ભાગ સુધી એ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ હોય છે. પછી જ્યારે શ્રેણી ચડવાનો થાય છે ત્યારે શ્રેણીની સન્મુખ થતા સાતમા ગુણસ્થાનમાં, એટલે બીજો ભાગ સાતમાનો, હવે એ પોતે શ્રેણી ચડવાના છે. જો શ્રેણી ચડવી છે એટલે શું થશે, બહારમાં નહીં આવે, પોતે બહાર નહીં આવે. એટલો બધો પ્રચંડ પુરુષાર્થ ઉપડ્યો છે પ્રભુ કે મુનિ હવે એ શ્રેણી ચડશે એટલે એ અંતરમાં ખૂબ સ્થિરતા કરીને, અને એ ખૂબ સ્થિરતા થાય એટલે એ વખતે તો અદભુત તપ થઈ જાય. કેમ અદભુત તપ થતું હશે પ્રભુ? જો એ વખતે શું થાય કે એ પોતે અંતરમાં એવા લીન થાય ને એવી સ્થિરતા કરે કે જેમાં બહારના કોઈ પણ સંયોગો, ઉપસર્ગ હોય કે પરિસહ હોય કે કોઈ પણ કંઈ પણ વસ્તુ બનતી હોય તો એ વસ્તુ મુનિને ત્યાંથી ચલાયમાન કરી શકે નહીં. બહારમાં ગમે તે થાય, એ જીવાતોનો ઉપદ્રવ થાય કે કોઈ પણ પ્રકારનો પ્રાણીઓનો કોઈ ઉપદ્રવ થાય કે દેવો આવીને ઉપસર્ગ કરે કે મનુષ્ય ઉપસર્ગ કરે, કંઈ પણ કરે, પણ મુનિ તો પોતે ધ્યાનમાં લીન રહી જાય, સ્થિરતા કરી નાખે. એટલે આ જે કહેવામાં આવે ને એ ખરેખર હું સર્વોત્કૃષ્ટ તપ કહેવામાં આવે, કેમ કે પોતાના સ્વરૂપમાંથી એ બહાર આવે જ નહીં, એમને કોઈ ડિસ્ટર્બ નથી કરી શકતું, એ શ્રેણી ચડવાની સન્મુખતા કહેવાય. અને ત્યારે પછી એ શ્રેણી ચડે ને અંતર મુહૂર્તની અંદર એ શ્રેણી ચડી જાય. શ્રેણી ચડે એટલે શું થાય, શ્રેણી ચડે એમ કહેવામાં આવે. ચડીએ એટલે આપણે શું સમજીએ છીએ કે પગથિયા ચડવા, આમાં એ પગથિયા તો એક રૂપક તરીકે કહેવામાં આવ્યું શ્રેણી, પણ ખરેખર તો શું થાય છે કે એમને ખૂબ નિર્જરા થાય છે, અશુદ્ધિ ખૂબ પ્રમાણમાં ચાલી જાય છે, શુદ્ધિની ખૂબ પ્રમાણમાં વૃદ્ધિ થાય છે, અને એ એટલી બધી સ્થિરતા કરે છે સ્વરૂપની અંદર, અને એવા આનંદમાં રહે છે કે એમાં એમને કોઈ બહારનું કોઈ લક્ષ થતું નથી, ગમે તેટલું તમે કરો તો પણ એ બહારમાં આવે નહીં, એવી એક આખી અદભુત દશા થાય છે. અને એમાં ઘણી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, કેટલી બધી કર્મની પ્રકૃતિ છે એ નિર્જરી જાય છે. એવી એ દશા છે, એ શ્રેણી ચડવાની દશા છે. અને એમાંય પાછા આપણે બે ભાગ પાડીએ છીએ, એ ક્ષપક શ્રેણી ચડવી એટલે કે એ કર્મોનું પૂર્ણપણે નાશ થઈ જવો એટલે ક્ષય થઈ જવો, કારમણે રજકણો છૂટા પડી જવા, એટલા બધા ઉત્કૃષ્ટ ભાવ હોય. અને બીજું ઉપશમ શ્રેણી ચડે. ઉપશમ શ્રેણી ચડે એટલે કે કેટલાક પ્રકૃતિઓ, કર્મોની કેટલીક પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થાય, ને કેટલીક પ્રકૃતિઓ હજી રહી હોય, હજી બાકી રહી હોય, એટલે એવો ક્ષયોપશમ હોય કર્મોનો. પણ દશા અદભુત હોય, એને પુરુષાર્થ જે છે એ પહેલા કરતા આનંદ ગણો વધી ગયો હોય, અંતરમાં એટલી બધી સ્થિરતા, શાંતિનો, આનંદનો અનુભવ હોય કે વાત ન પૂછો. એટલે એવી શ્રેણી ચડી હોય. એટલે આઠમું, નવમું ને દસમું જે છે એને આપણે એ શ્રેણી ચડે છે એ ગુણસ્થાન કહીએ છીએ. એટલે એ દશા ઉત્કૃષ્ટ દશા છે. અને એ દશા પછીથી એ જો ક્ષપક શ્રેણી ચડે તો બારમા ગુણસ્થાને જાય છે, અને એ ઉપશમ શ્રેણી ચડે છે તો અગિયારમા ગુણસ્થાને જાય છે. એટલે કે હજી થોડા કર્મો સત્તામાં એ રીતે પડ્યા છે એમને, એટલે જેથી કરીને હજી એમને પુરુષાર્થ વધારે વિશેષ જોઈએ છે, તો પાછા અગિયારમેથી એ પાછા દસમે આવે છે, અને ફરી પાછા બીજી વખત પણ એ શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરે છે. અને કદાચ નથી કરી શકતા, અથવા તો જીવન પૂરું થઈ જાય છે, કંઈ પણ થઈ જાય છે, તો એ ફરી પાછું એમને અનુસંધાન ભવિષ્યમાં મળી જાય છે. એ વાત અત્યારે આપણે એનો વિસ્તાર વધારે નથી કરવો. આપણે અહીંયા મૂળ વાત ઉપર આવીએ કે આ રીતે અહીંયા એ જ્યારે સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં પ્રથમ શ્રેણી સન્મુખ થાય છે ત્યારે, એટલે તથા પ્રથમ શ્રેણી સન્મુખ થતા સાતમા ગુણસ્થાનમાં શું થાય, તો ક્ષયોપશમ સમ્યક્ત્વથી જે ઉપશમ સમ્યક્ત્વ થાય તેનું નામ દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ છે. પહેલા જે વાત કરી હતી એ જ્યારે એ અનાદિનો મિથ્યાદ્રષ્ટિ હતો, અને જ્યારે જે પ્રકારે એ સમ્યક્ત્વના કાળની અંદર એને ઉપશમ કર્યો હતો એ પ્રથમ ઉપશમ હતું. હવે ત્યાર પછીથી એ આગળ વધ્યા છે અને એ મુનિ થયા છે. મુનિની દશાની અંદર પણ ખૂબ પ્રત્યુષ્વ સંવેદન સહિત પોતે આત્મામાં વારંવાર જાય છે, એવી દશા છે. અને હવે એવો પુરુષાર્થ ઉપડ્યો છે ત્યારે સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એ જયારે શ્રેણી ચડે છે, એની શ્રેણીની સન્મુખ થાય છે, એ વખતે ક્ષય અને ઉપશમ એટલે ક્ષયોપશમ સમ્યક્ત્વથી જે ઉપશમ સમ્યક્ત્વ થાય તેનું નામ દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ છે. એ વખતે જેટલો જે ઉપશમ થાય એને દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. અહીંયા કરણ વડે ત્રણ જ પ્રકૃતિઓનો ઉપશમ થાય છે, કારણ કે આને ત્રણ પ્રકૃતિઓની સત્તા હોય છે. એટલે ત્રણ પ્રકૃતિઓ કઈ? જે આપણે કરી ગયા તે મિથ્યાત્વ, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. એટલે એ મિથ્યાત્વની ત્રણ જ પ્રકૃતિઓ જે છે એનો અહીંયા ઉપશમ થાય છે. અહીં પણ અંતકરણ વિધાનથી અથવા ઉપશમ વિધાનથી તેના ઉદયનો અભાવ કરે છે, એ જ ઉપશમ છે. વસ્તુમાં તો એ જ છે. તે આ દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ સાતમા ગુણસ્થાનથી શરૂ થાય, સાતમા આદિથી માંડી અગિયારમા ગુણસ્થાન સુધી હોય છે, તથા ત્યાંથી પડતા, હવે ત્યાંથી પણ પાછું જો પડવાનું થાય તો અગિયારમા ગુણસ્થાનથી તો પડવાનું થાય, કેમ કે અગિયારમા ગુણસ્થાન પછીથી પાછો પડી અને દસમે આવે, દસમેથી ફરી પાછો આવી જાય તો છઠ્ઠે પણ આવી જાય, અને કોઈકને વધારે પડવાનું થાય તો એ પાંચમે પણ આવી જાય. કેમ કે દસમા, નવમા, આઠમામાં એ બધામાં તો ધ્યાનની અવસ્થામાં છે, અને પડે ને ધ્યાનમાંથી બહાર આવે, સાતમામાં પણ ધ્યાન છે તો છઠ્ઠે જ આવે. એટલા માટે અહીંયા પડતા સીધું છઠ્ઠું લખ્યું છે ને, એનું કારણ એમ છે કે ત્યાંથી પડતા કોઈને છઠ્ઠે, પાંચમે અને ચોથે ગુણસ્થાને પણ એ રહે છે. કેમ કે એક વખત થયું છે એવું ઉપશમ સંકિત, દ્વિતીય ઉપશમ સંકિત, એટલે એ વખતે એ દ્વિતીય ઉપશમ સંકિત એને ત્યારે ચોથા સુધી રહે છે. પણ એ એક વખત શ્રેણી ચડીને આવ્યો છે એટલે, એટલા માટે. હવે આગળ વધીએ. એટલે એ પ્રમાણે ઉપશમ સંકિત જે છે તે બે પ્રકારનું, પ્રથમ ઉપશમ સંકિત અને દ્વિતીય ઉપશમ સંકિત કહેવામાં આવ્યું. એમ ઉપશમ સમ્યક્ત્વ બે પ્રકારથી છે. એ સમ્યક્ત્વ વર્તમાન કાળમાં ક્ષાયિકવત નિર્મળ છે. જો આ વાત થોડીક સમજવા જેવી છે. છે ઉપશમ, છતાં વર્તમાનમાં એ કેવું છે? તો ક્ષાયિક જેવું જ છે. ક્ષાયિકમાં પણ શું થાય છે કે એ ફળ નથી આપતું, ક્ષય થઈ ગયો છે માટે ફળ નથી આપતું. અને આ ઉપશમ વર્તમાનમાં અત્યારે એ ફળ આપવાની સ્થિતિમાં નથી, પણ પછી પાછું એ સત્તામાં પડ્યું છે એટલે પાછું એ ફળ આપે એમ બને. પણ અહીંયા શું છે, વર્તમાનની અંદર તો એક ક્ષાયિકની જેમ જ વર્તે. એટલે અહીંયા એમ કહ્યું છે કે એમ ઉપશમ સમ્યક્ત્વ બે પ્રકારથી છે, અને એ સમ્યક્ત્વ વર્તમાન કાળમાં ક્ષાયિકવત, ક્ષાયિકની જેમ નિર્મળ છે, તેને પ્રતિપક્ષી કર્મની સત્તા હોય છે, તેથી આ સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત કાળ માત્ર રહે છે. પ્રતિપક્ષી કર્મની સત્તા હોય છે. પ્રતિપક્ષી કર્મ એટલે શું? મોહનીય કર્મ. મોહનીય કર્મ એ સત્તામાં એને એ વખતે પણ પડેલું છે એટલા માટે થઈ, અને એ વર્તમાનમાં જે વખતે સમ્યક્ત્વ વર્તે છે એ વખતે તો ક્ષાયિક જેવું જ છે, પણ પછી પાછું એને એ અંતર્મુહૂર્ત કાળ સુધી વધારે વધારે રહે છે, તો પછી પાછું એનો પાછો ઉદય આવે, એટલે પછી દર્શન મોહનો ઉદય આવે છે એમ જાણવું. હવે અહીંયા એક સ્પષ્ટતા કરવાની જરૂર છે કે કોઈને એમ થાય કે પાછો દર્શન મોહનો ઉદય આવે છે એટલે પાછો એ મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. ના, એમ નથી. મિથ્યાદ્રષ્ટિ નથી થઈ જતો, એ મિથ્યાદ્રષ્ટિ થઈ જતો નથી, એનું સમ્યક્ત્વ રહે છે. કેમ કે એક વખત શ્રદ્ધા સાચી થઈ છે એટલે એમ મિથ્યાદ્રષ્ટિ નથી થઈ જતો. પણ એ જે ધ્યાનમાં હતો એટલે નિર્વિકલ્પ અવસ્થાની અંદર જે વાત હતી એ વાત એની રહેતી નથી, એ બહારમાં આવે છે, એટલો એનો અર્થ છે. અને બીજી વસ્તુ એ છે કે જો પડવાનું વિશેષતાથી થાય તો એ બીજા ગુણસ્થાને આવે છે, એને તો આપણે સ્વાસાદન કહીએ છીએ, એટલે કે જેને સ્વનો સ્વાદ ચાખ્યો છે તેવો સ્વાસાદન ગુણસ્થાન કહીએ છીએ. એટલે એને પોતે એમાં જઈ આવ્યો છે, સમ્યક્ત્વનો અનુભવ કર્યો છે, આત્માનો અનુભવ કર્યો છે. મૂળ વસ્તુ આત્મામાં શું થયું એ અહીંયા નથી લેવામાં આવતું, કેમ કે આ અત્યારે કર્મની અપેક્ષાએ વાત ચાલે છે ને, એટલે આત્માની અપેક્ષાએ પણ સાથે આપણે વિચાર કરીએ તો જેને પોતાના આત્માનો અનુભવ થયો છે, પોતાનો આત્મા એને જણાયો છે, અનુભવાયો છે, અનુભૂતિ થઈ છે, એનો સ્વાદ એને ચાખ્યો છે, કઈ રીતે? તો કે અનંત ગુણો આત્મામાં છે અને અનંત ગુણોની પર્યાય એને આનંદ રૂપે, સુખરૂપે એને અનુભવમાં આવી છે. હવે આ વસ્તુ જે અનુભવની છે એ અનુભવની વસ્તુ તો જતી નથી, અને એ વખતે એને એ પણ સ્પષ્ટ થયું છે. શું સ્પષ્ટ થયું? કે હું બધાથી જુદો છું, શરીરથી પણ જુદો અને વિભાવ ભાવોથી પણ જુદો. એ વાત બહુ સરસ રીતે અનુભવમાં આવી ગઈ છે. હવે એ વાત ક્યાંથી જાય? એને એટલે અહીંયા એનો અર્થ એમ નથી લેવાનો કે દર્શન મોહનો ઉદય વર્તે છે, એનો અર્થ એમ નથી થઈ જતો કે એને એ બધું ચાલ્યું જાય, એમ નથી હોતું. એટલે સુધી કે એને કદાચ પડવાનું થાય ને તો પણ એ પછી ફરી પાછો એ પાછો એમાં આવી જાય છે, કેમ કે એ વાત જતી નથી રહેતી. એ બધી પડવાની વાત છે ને, એના ખરેખર જોવા જઈએ તો કંઈ વિસ્તાર કરવા જેવું છે જ નહીં. પડવાનું તો લાખો સમ્યક દ્રષ્ટિમાં એકાદને જ કોઈકને થાય છે, ને એ એટલું બધું પડવાનું તો બહુ ભાગ્યે જ થાય, એવું થતું જ નથી હોતું. સામાન્ય રીતે તો એ જીવની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે, અને ફરી ફરી એ એવો પુરુષાર્થ જ કરે છે કે પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જાય. તો અહીંયા એ વાત આવી કે એ પ્રમાણે ઉપસવ સમ્યકનું સ્વરૂપ કહ્યું. હવે આગળ કહે છે કે ત્યાં જ્યાં દર્શન મોહની ત્રણ પ્રકૃતિઓમાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય, સમ્યક્ત્વ મોહનીયનો ઉદય જો ત્રણ પ્રકૃતિમાંથી, અને અન્ય બેનો એટલે મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય એનો ઉદય ન હોય, ત્યાં ક્ષયોપશમ સમ્યક્ત્વ હોય છે. એકલું સમ્યક્ત્વ મોહનીયનો જ ઉદય વર્તતો હોય તો ત્યાં ક્ષયોપશમ સમ્યક્ત્વ હોય, કેમ કે સમ્યક્ત્વ મોહનીય છે તો ઘણું નબળું છે. ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂર્ણ થતાં આ સમ્યક્ત્વ હોય છે, અથવા સ્વ આદિ મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ ગુણસ્થાનથી અથવા મિશ્ર ગુણસ્થાનથી પણ આની પ્રાપ્તિ થાય છે. જેને એક વખત સમ્યક્ત્વ થયું છે અને મિથ્યા ફરી પાછો એ પડ્યો છે અને પાછો એ થયો છે, એવો સ્વ આદિ મિથ્યા દ્રષ્ટિ જે ફરી પાછો સમ્યક્ત્વ પ્રગટ કરે છે, એને પણ શું થાય છે કે ક્ષયોપશમ સમ્યક્ત્વ થાય છે. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનથી અથવા મિશ્ર ગુણસ્થાનથી પણ આની પ્રાપ્તિ થાય છે. હવે ક્ષયોપશમ શું, ક્ષયોપશમની વાત મૂળ તો લાવી આ રીતે, અને હવે ક્ષયોપશમ સમકિત શું છે એ આપણને સમજાવવું છે. એ સમજીએ એટલે આ વાત વધારે સારી રીતે સ્પષ્ટ થઈ જશે. તો ક્ષયોપશમ એટલે શું, પહેલા ઉપશમની વાત કરી, હવે ક્ષયોપશમ એટલે શું એની વાત કરે છે. સીધી સાદી ભાષામાં કહીએ તો કેટલાકનો ક્ષય ને કેટલાકનો ઉપશમ એમ લેવામાં આવે કર્મનો, તો એ ક્ષયોપશમ છે. પૂરો બધો ક્ષય થયો નથી, ક્ષય અને ઉપશમ બે, અને એમાં ક્ષયોપશમ એટલે એને એમ કહી શકીએ સાદી ભાષામાં સમજવા માટે, ક્ષય અને ઉપશમ બંને છે, એટલે થોડો ક્ષય થોડો ઉપશમ, આ સીધી રીતે સમજવા માટે બરાબર છે. હવે વાંચીએ આપણે, ત્યાં ઉત્તરમાં કહ્યું છે કે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓમાં જે મિથ્યાત્વનો અનુભાગ છે તેના અનંતમાં ભાગે મિશ્ર મોહનીયનો છે, તેના અનંતમાં ભાગે સમ્યક્ત્વ મોહનીયનો અનુભાગ છે. જુઓ, અનુભાગ જે છે એ રસ છે, અને જેટલો રસ જે છે એ પ્રમાણે એની તીવ્રતા હોય, અને એ પ્રમાણે એ કર્મ જ્યારે ઉદયમાં આવે તો એ પ્રમાણે ફળ આપે, અને એ પ્રમાણે એ ભોગવવાનું થાય. બાંધીએ ત્યારે પણ એટલા રસપૂર્વક જ બાંધ્યું હોય, એટલે એ જ પ્રમાણે સામે એ રીતે થાય. તો હવે મિથ્યાત્વ જે છે ત્રણ પ્રકૃતિમાં, એના કરતા મિશ્ર મોહનીય પ્રકૃતિ કેવી છે, તો કે એના અનુભાગ એના અનંતમાં ભાગે છે, ઘણો ઓછો છે, બળ બહુ ઓછું છે, તીવ્રતા ઘણી ઓછી છે, અને એના અનંતમાં ભાગે સમ્યક્ત્વ મોહનીયનો અનુભાગ છે. તેમાં સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિ દેશઘાતી છે. દેશઘાતી એટલે સર્વઘાતી અને દેશઘાતી બે શબ્દ છે. કોઈ પણ જગ્યાએ સર્વ અને દેશ બે શબ્દ મૂકીએ એટલે સર્વ એટલે પૂરેપૂરું હોય, દેશ એટલે અધૂરું હોય, થોડાક પ્રમાણમાં એ દેશઘાતી કહેવાય. આપણે કહીએ છીએ ને કે પૂર્ણ વ્રત છે અથવા તો દેશવ્રત છે, દેશવ્રત એટલે થોડાક વ્રત હોય, તો અહીંયા એ દેશ શબ્દનો એ રીતે અર્થ છે. તેમાં સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિ દેશઘાતી છે, દેશઘાતી જ હોય, કેમ કે એનું બળ એટલું હોય નહીં, પૂરેપૂરું એ ઘાત કરી શકે એવી છે જ નહીં. આ તો ઘાતી કર્મ છે ને, મોહનીય કર્મ તો, એટલે એ દેશઘાતી છે. તેનો ઉદય હોવા છતાં પણ સમ્યક્ત્વનો ઘાત થતો નથી, કિંચિત મલિનતા કરે પણ મૂળથી ઘાત ન કરી શકે તેનું જ નામ દેશઘાતી છે. હવે જ્યાં મિથ્યાત્વ અથવા સમ્યક મિથ્યાત્વ, બીજી બે પ્રકૃતિની વાત લીધી છે અહીંયા, મિથ્યાત્વ અથવા સમ્યક મિથ્યાત્વના વર્તમાન કાળમાં ઉદય આવવા યોગ નિષેકોનો ઉદય થયા વિના જ નિર્જરા થાય, એ તો ક્ષય જાણવો. ઉદય થાય નહીં અને એની નિર્જરા થાય, એ તો ક્ષય જાણવો. તથા તેના ભાવિ કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોની સત્તા હોય તે જ ઉપશમ છે, અને સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વર્તે છે એવી દશા જ્યાં હોય તે ક્ષયોપશમ છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે કે જ્યાં મિથ્યાત્વ અથવા સમ્યક મિથ્યાત્વના વર્તમાન કાળમાં એનો જે વર્તમાન કાળ એ ઉદય વર્તે છે એના વર્તમાન કાળમાં મિથ્યાત્વના અને સમ્યક મિથ્યાત્વના એટલે પહેલી અને બીજી પ્રકૃતિ આ સમ્યક તો સમ્યક મિથ્યાત્વ કહો કે મિશ્ર મોહની કહો બેનો અર્થ એક જ થાય. સમ્યક મિથ્યાત્વ કહો, સમ્યક પ્રકૃતિ નથી કહી, સમ્યક મિથ્યાત્વ કહ્યું છે. એટલે મિથ્યાત્વ અથવા સમ્યક મિથ્યાત્વ એટલે મિશ્ર એ બે જે છે એના વર્તમાન કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકો એટલે એ બંને બે એ પહેલી અને બીજી પ્રકૃતિ જે છે એના ઉદય આવવા યોગ્ય જે વાત વસ્તુ છે એ કર્મો જે છે એના નિષેકો ઉદય થયા વિના જ જો નિજરા થઈ જાય તો ક્ષય થઈ ગયો કહેવાય. કેમ ક્ષય થઈ ગયો કહેવાય? સમ્યક્ત્વ મોહની ભલે રહ્યું હોય છતાં પણ એ ક્ષય થઈ ગયો જાણવામાં આવે છે. કેમ કે સમ્યક્ત્વ રહ્યું છે, સમ્યક્ત્વ પ્રકૃતિ રહી છે તો સમ્યક્ત્વ પ્રકૃતિ એ એ અતિ 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 મંદ પ્રકૃતિ છે એટલે એ મૂળ સ્વભાવ ભાવનો સમ્યક્ત્વનો એ ઘાત કરનારી નથી એટલા માટે એ અને પછી એ ચાલી જાય છે એની મેળે જ પછી ચાલી જાય છે આ બંને જાય પ્રકૃતિ એટલે એટલા માટે થઈ અને એને ક્ષય થયો એમ જ જાણવો તથા તેના ભાવિ કાળમાં ઉદય આવાયોગ નિષેકોની સત્તા હોય તે જ ઉપસમ છે. કોના ભાવિ કાળમાં? આ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ મિથ્યાત્વ એનો ભવિષ્યનો કાળ જે છે એની અંદર એના એ સત્તામાં પડેલા હોય એ ઉદયમાં આવવા યોગ પડેલા હોય અને આ જ્યારે એનો કાળ વર્તમાન કાળ છે અત્યારે વર્તમાનમાં સમ્યક્ત્વનો કાળ છે એ વખતે એ નથી ઉદયમાં આવ્યા યોગ તો એને એ ક્ષયોપશમ કહેવામાં આવે છે. એવી દશા જ્યાં હોય તે ક્ષયોપશમ છે તેથી સમળ તત્વાર્થ શ્રદ્ધાન હોય તે ક્ષયોપશમ સમ્યક્ત્વ છે. સમળ એટલે મળ સહિત તત્વાર્થ શ્રદ્ધાન હોય તે ક્ષયોપશમ સમ્યક્ત્વ છે. અહીં જે મળ લાગે છે તેનું તારતમ્ય સ્વરૂપ તો કેવળ જ્ઞાની જાણે છે. કેટલો મળ કેટલી મલિનતા એનું સ્વરૂપ તો કેવળ જ્ઞાનમાં ભગવાનને જણાય અને પછી એના માટે થઈને ઉદાહરણ તરીકે કેટલીક વખત આ બધા શબ્દો વાપરવામાં આવે છે ચલ મલિન અવઘાડ પણ હું કહ્યું છે પણ એ વ્યવહાર માત્ર છે એટલે હવે એની આપણે વધારે વાત નથી લેવી પણ અહીંયા મૂળ વાત છે એ લઈએ. પરંતુ એવા ઉદાહરણ વ્યવહાર માત્રમાં દર્શાવ્યા છે પરંતુ નિયમરૂપ નથી. ક્ષયોપશમ સમ્યક્ત્વમાં જે નિયમરૂપ કોઈ મળ લાગે છે તે તો કેવળ જ્ઞાની જાણે છે. આટલું સમજવું કે તેને તત્વાર્થ શ્રદ્ધાનમાં કોઈ પ્રકારથી સમળપણું હોય છે તેથી તે સમ્યક્ત્વ નિર્મળ નથી. આ ક્ષયોપશમ સમ્યક્ત્વનો એક જ પ્રકાર છે, એમાં કોઈ ભેદ નથી. જેમ ઉપશમમાં બે કયા, પ્રથમ ઉપશમ અને દ્વિતીય ઉપશમ, એવા કોઈ આમાં બે ભેદ નથી. આ એક જ પ્રકાર ક્ષયોપશમ સમકિતનો હોય છે. વિશેષ એટલું છે કે ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થતા, હવે ક્ષાયિક સમ્યક્ત્વની વાત કરે છે, ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થતા અંતર્મુહૂર્ત કાળ માત્ર જ્યાં મિથ્યાત્વ પ્રકૃતિનો ક્ષય કરે છે ત્યાં બે જ પ્રકૃતિઓની સત્તા રહે છે. મિશ્ર મોહનીયનો પણ ક્ષય કરે છે ત્યાં એક સમ્યક્ત મોહનીયની જ સત્તા રહે છે અને ત્યાર પછી સમ્યક્ત મોહનીયની કાંડક ઘાતા આદિ ક્રિયા કરતો નથી ત્યાં એ કૃતકૃત્ય વેદક સમ્યક દ્રષ્ટિ નામ પામે છે એમ જાણવું. એટલે પહેલા ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થાય એ વખતે શું થાય કે અંતર્મુહૂર્ત કાળ જ્યારે બાકી રહ્યો હોય એ વખતે મિથ્યાત્વ પ્રકૃતિનો તો એ ક્ષય કરે એટલે પછી બે પ્રકૃતિ બાકી રહી, બે પ્રકૃતિ એટલે મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહની બાકી રહી અને પછી જ્યારે મિશ્ર મોહનીયનો પણ ક્ષય કરે ત્યારે પછી એક સમ્યક્ત્વ મોહનીયની જ સત્તા રહી અને ત્યાર પછીથી સમ્યક્ત્વ મોહનીય જે છે એ રહ્યું છે પણ એને બે રીતે જણાવવામાં આવે છે પણ એ ખરેખર તો બે નથી, એ એક જ જેવું છે એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવે છે. એટલે આ ક્ષાયિક કઈ રીતે થાય છે એની આપણે પ્રોસેસ સમજીએ છીએ કે ક્ષાયિક એટલે પૂરેપૂરો ક્ષય થાય તો શું થાય. પહેલો ક્ષય શેનો થાય? મિથ્યાત્વનો ક્ષય થાય છે, પછી મિશ્રનો ક્ષય થાય અને ત્યાર પછીથી સમ્યક્ત્વ, એમ ત્રણેય પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એટલે પહેલી બે પ્રકૃતિઓનો ક્ષય જે થયો એટલે સમજી લઉં કે તમારું કામ તો થઈ ગયું એટલે ક્ષાયિક થવાના જ છો. આ જે ક્ષાયિક સમ્યક્ત્વ થવાનો અંતર્મુહૂર્તનો કાળ બાકી હોય ને એ દરમિયાનની પ્રક્રિયા બતાવી કે હવે તમને ક્ષાયિક સમ્યક્ત્વ થવાનું છે તો એ વખતે અંતર્મુહૂર્ત કાળ બાકી હોય ત્યારે આ રીતે થાય છે. પહેલા મિથ્યાત્વ પ્રકૃતિનો ક્ષય અને પછી મિશ્ર મોહનીયનો ક્ષય થાય અને ત્યાર પછી એક સમ્યક્ત્વ મોહનીય બાકી રહ્યું છે એ પણ એનો પણ થાય છે. એમાં આ જે વાત કહેવામાં આવી છે ને કે એ ક્રિયા કાંડક ઘાતક આદિ ક્રિયા કરતો નથી ત્યાં એક ઋતકૃત વેદ સમ્યક દ્રષ્ટિ નામ પામે છે એમ જાણો. હવે એના વિશે જરા થોડી વાત કરી છે. એ શું છે વેદક સમ્યક્ત્વ? તો કે ક્ષયોક્ષમ સમ્યક્ત્વનું જ નામ વેદક સમ્યક્ત્વ છે. જ્યાં મિથ્યાત્વ મિશ્ર મોહનીયની મુખ્યતાથી કહીએ, મિથ્યાત્વ મિશ્ર મોહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં ક્ષયોક્ષમ નામ કહેવામાં આવે, તથા સમ્યક્ત્વ મોહનીયની મુખ્યતાથી કહીએ તો ત્યાં એને વેદક નામ કહેવામાં આવે. પણ છે તો એ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ. કેમ? કેમ કે ત્યાં હજી પૂરેપૂરો ક્ષય થયો નથી. એટલે સમ્યક્ત્વની પ્રકૃતિ છે એમ કહેવામાં આવે ત્યારે આપણે જે કહીએ તો એને એમ કહેવામાં આવે કે વેદક એ સમ્યક્ત્વ પ્રકૃતિ બાકી રહી છે અને પેલા બે ગયા છે એમ કરીને જો કહીએ તો એનું નામ વેદક કહેવાય. પણ જો આપણે એમ કહીએ કે મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિઓ ગઈ છે એ રીતે જો કહીએ એની અપેક્ષાથી કહેવામાં આવે તો કે ક્ષયોપશમ છે. એટલે બંનેનો અર્થ તો એક જ છે. એ પ્રમાણે ક્ષયોપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ છે. એટલે અહીંયા વાત એ કરી કે વેદક નામ પામે છે પણ એ કહેવા માત્ર બે નામ છે અને સ્વરૂપમાં ભેદ નથી. તથા આ ક્ષયોપશમ સમ્યક્ત્વ એ ક્યારથી શરૂ થાય? તો ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી હોય. જુઓ આ ક્ષયોપશમ સમ્યક્ત્વ માટે એવું નથી કે કઈ સાતમે ગુણસ્થાનથી જ થાય એવું નથી કે પાંચમે થાય એમ નથી. ચોથે ગુણસ્થાને પણ હોય ક્ષયોપશમ સમ્યક્ત્વ, ચોથા ગુણસ્થાને પણ થાય. એ એના પુરુષાર્થ ઉપર પ્રભુ આધાર રાખે. જો મેં પહેલા જ તમને વાત કરી કે આ બધું જે છે એ તો જીવની દશા છે અને સામે પેલા કર્મને શું કરવું એ પછી કર્મનું જે થવાનું છે તે થાય છે. તો જીવનો એવો પુરુષાર્થ હોય, એક વખત મિથ્યા દ્રષ્ટિ હતો અને એને સમ્યક્ત થયું, ચોથે આવ્યો, ભલે એ ઉપશમ થયું પણ એનો પુરુષાર્થ એવો વર્તે તો એને ક્ષયોપશમ સમકિત ચોથે થાય. ચોથે થાય, ન થાય એમ હોતું નથી. એટલે એ ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધી આ ક્ષયોક્ષમ સમ્યક્ત્વની વાત કરી. ક્ષયોક્ષમ સમ્યક્ત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી હોય છે. એ પ્રમાણે ક્ષયોક્ષમ સમ્યક્ત્વનું સ્વરૂપ કયું? હવે આપણે આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીશું અને એના પછીની જે વાત છે એ ક્ષાયિક સમ્યક્ત્વની એ વાત આવતી વખતે લઈશું, ત્યારે ફરીથી થોડુંક અહીંયા આપણે રિવિઝન કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આ આખો ભાગ પૂરો થાય ત્યાર પછીથી આપણે પ્રશ્ન લઈએ. અને ફરીથી આજે પણ હું બધાને વિનંતી કરું છું કે આ જેટલો ભાગ આપણે કર્યો છે એટલો ફરીથી બધાએ વાંચી જવો, એટલે પોતાની મેળે કેટલીક વસ્તુઓ સમજાઈ જશે અને પછી પ્રશ્ન જે થાય એ જ પ્રશ્ન આપણે આવતી વખતે પૂરું કર્યા પછીથી લઈશું. હજી અનંતાનુબંધીની પણ વાત બાકી છે, એ કઈ રીતે જાય છે, જે ચારિત્રમોહની પ્રકૃતિ છે અને છતાં આની સાથે કઈ રીતે જાય છે એ બધી વાત પણ આપણે કરવાની છે. એટલે બધું થયા પછીથી જો કોઈ પ્રશ્ન રહે તો જ આપણે પ્રશ્ન લઈએ. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.